થોડા સમય પહેલાં એક પાદરી સાહેબ હતા, મારા ભાષણ સાથેનો કોઈ સંબંધ નથી. ચર્ચમાંથી નીકળીને શોપિંગ કરવા માટે ગયા, ઉતાવળમાં હતા એટલે ગાડી ચાલુ રાખી. શોપિંગ કરીને આવ્યા અને જોયું તો ગાડી હતી નહીં. જરા મુશ્કેલીએ મૂક્યા, દુઃખી થઈ ગયા, ઘરે ગયા, વાઇફની સાથે વાત કરી. બીજો દિવસ થયો, ગાડી ત્યાં ગાડી એમના પાર્કિંગ લોટમાં મૂકેલી હતી અને ઉપર લખ્યું હતું, સોરી તમારી ગાડી હું લઈ ગયો, પણ મારે બહુ જ ઉતાવળનું કામ હતું, પણ આ સાથે ઈગલની બે ટિકિટો મોકલું છું, જેને ઈગલનો જે શો છે એ તમે એન્જોય કરજો. અને પાછા સાહેબે એની વાઇફને કહ્યું કે જો કેટલા વખતથી ઈગલની થીમ જોવા માટે આપણી ઈચ્છા કરતા હતા, બિચારાને જરૂર હશે લઈ ગયો, પણ કેટલો બધો કહે છે અફસોસ એને થયો, પણ આજે કહે છે આપણી ગાડી પાછી મળી ગઈ છે. બંને ઈગલ જોવા ગયા, સાંજે પેલા લોકો આવ્યા અને આખું ઘર ચોરીને લઈ ગયા. શેતાન ઘણી વાર આવું જ કરતો હોય છે, પ્રબોલન આપતો હોય છે, પણ હંમેશા આપણે શાંતિથી વિચારીને જીવન જીવતા શીખવું જોઈએ. જે અધ્યાય તમારી આગળ વાંચવામાં આવ્યો એનું તમે જો મનન બરાબર કર્યું હોય તો ત્યાં આગળ આ જે લવ અથવા પ્રીતિ, ઘેટું અથવા લેમ્બ, વર્શિપ, ભજન એ આ 21મા અધ્યાય પછી પહેલી જ વાર આંગાડી નિહાળવામાં આવે છે. એ પહેલાં આ શબ્દનો ઉપયોગ થયો નથી. તમે વિચાર કરો કે મોર્યાનો અર્થ શું છે, તો ત્યાં ઈશ્વરનું દર્શન એ મોર્યાનો અર્થ થાય છે. અને આ 22મા અધ્યાયની અંદર જે વાત લખવામાં આવી છે એ વાત જો તમે બહુ જ શાંતિથી વાંચો અને એની તપાસ કરો તો જે રીતે ત્યાં લખવામાં આવ્યું છે કે વાતો પછી એમ થયું કે દેવે ઇબ્રાહીમનું પરીક્ષા કરી. ઈશ્વર પરીક્ષણ લાવતો નથી, પણ એને ઇબ્રાહીમની પરીક્ષા કરી અને ઇબ્રાહીમને કહ્યું કે તું ક્યાં છે, અને તેને કહ્યું કે હું આ રહ્યો, અને તેને કહ્યું કે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈશાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને મોરિયા દેશમાં લઈ જા. ત્યાં આગળ ઈશ્વર ઇબ્રાહીમને જે કહે છે કે તારો એકનો એક દીકરો, એને બે દીકરા હતા, પણ ત્યાં આગળ એકનો એક દીકરો એ શબ્દ વાપરવામાં આવ્યો છે, અને ત્યાં આગળ બીજો શબ્દ વાપરવામાં આવ્યો છે તારો વાલો દીકરો, તેનું અર્પણ કરવાને માટે મોરિયા લઈ જા. જો ત્યાં આગળ ઈશ્વરે એને કહ્યું હતું કે તારા દીકરાને લઈ જા, તો ઇબ્રાહીમ વુડ હેવ બીન નોટ હેઝિટેટેડ, જરા બી કાંતા કાની કર્યા વગર ઈસ્માઈલને લઈ અને મોરિયા પહાડ પર જઈ અને ત્યાં આગળ એનું અર્પણ કરી દીધું હોત, જરા પણ મુશ્કેલી થઈ ના હોત. પણ ઈશ્વરે એને કહ્યું કે તારો દીકરો જેના પર તું પ્રેમ કરે છે એ ઈશાકને તું લઈ અને તેને મોરિયા પહાડ પર અર્પણ કરવાને લઈ જા. આપણે હમણાં જોયું કે અર્પણ, વર્શિપ, ભજન એ શબ્દો એ અત્યાર સુધી એટલા બધા જોવામાં આવતા નથી, પણ જ્યારે ઇબ્રાહીમને આ તેનો મિત્ર યહોવાહ કહે છે ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને વિચાર કરે છે કે જ્યારે હું મારા દેશમાંથી, મૂર્તિપૂજક દેશમાંથી આવ્યો ત્યારે તે યહોવાએ મને કહ્યું કે હું તારા સંતાનોને આશીર્વાદિત કરીશ. તું કહે છે આ જે કનાન દેશ છે એ કનાન દેશમાં વસીશ અને તારા સંતાનો એ તેનો વારસો પામશે. અને આ યહોવાને થઈ શું ગયું કે આજે તે મારી પાસે એનું અર્પણ માગે છે? પણ ઇબ્રાહીમ એ ઈશ્વરને બહુ જ ચાહતો હતો, ઈશ્વર પર એને પુષ્કળ વિશ્વાસ હતો અને ઈશ્વરની કોઈ પણ વાત એ ટાળવા માગતો નહોતો. અને ત્યાં આગળ કહે છે કે જ્યાં એ રહેતો હતો ત્યાંથી 3 દિવસની મજલ, લગભગ 60 માઇલ જેવું વચન કાપી અને કહે છે એ મોરિયા પહાડ પર કહે છે એના દીકરાને એ લઈ જાય છે. અને ત્યાં આગળ જ્યારે લઈ જાય છે ત્યારે મોરિયા પહાડ પર ચડતા પહેલાં એનો દીકરો એને પૂછે છે કે બાપા આપણી પાસે લાકડા છે, આપણી પાસે છરો છે, પણ દહનયારપણને માટે ઘેટું ક્યાં છે? અને આ ઈશાક એ નાનો ગુગો બાળક નહોતો, 30 વર્ષનો, 30 થી 33 વર્ષનો ઉંમરનો આ ઈશાક એ એના બાપાને પ્રશ્ન પૂછે છે કે બાપા ઘેટું ક્યાં છે? અને ત્યાં આગળ પ્રભુનો સેવક ઇબ્રાહીમ શું કહે છે કે પ્રભુ તે પૂરું પાડશે, પ્રભુ તે કહે છે દહન્યાર્પણને માટે પોતાને સારું ઘેટું મેળવશે. ઇબ્રાહીમને ચોક્કસ ખાતરી હતી કે ઈશ્વર એ કામ કરવાનો છે અને એ કામ એ ઈશ્વરના ભરોસે એના દીકરાને લઈને જાય છે. અને કહે છે કે જ્યારે મોરિયા પહાડ પર જાય છે ત્યારે કહે છે ત્યાં વેદી બાંધે છે અને વેદી બાંધી અને કહે છે કે ત્યાં તેની પર લાકડા મૂકે છે અને આ 30 થી 33 વર્ષના દીકરા ઈશાકને એ વેદી પર મૂકે છે અને કહે છે આ છોકરો એક પણ શબ્દ બોલતો નથી, બાપની ઈચ્છાને એ માન આપે છે. અને ત્યાં આગળ ઇબ્રાહીમ કે છે છરો ગામે છે અને ઇબ્રાહીમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છરો લીધો અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાથ પકડીને કહ્યું કે ઇબ્રાહીમ ઇબ્રાહીમ, અને તેણે કહ્યું કે હું આ રહ્યો, અને તેણે કહ્યું કે તારો હાથ છોકરા પર ન નાખ અને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી, તેથી હું જાણું છું કે તું દૈવથી બીએ છે. પ્રભુ ત્યાં ગાડી પૂરું પાડશે. પણ તમે જ્યાં આગળ તમે આગળ વાંચો તો ત્યાં આગળ શું છે કે ત્યાં આગળ કહે છે કે તેને આંખ ઊંચી કરીને જોયું તો જુઓ પછવાડે એક મોટો ઘેટો ઝાડીમાં શિંગડાએ ભરાયેલો હતો. જ્યારે ઇબ્રાહીમે જોયું તો કહે છે ત્યાં ઘેટો હતું. ઈશાકે પુકાર કર્યો કે બાપ ઘેટું ક્યાં છે, હલવાન ક્યાં છે? ત્યાં આગળ કહે છે કે ઘેટો કે છે તેના શિંગડાથી વાડમાં ભરાયેલો પડ્યો હતો. ઈશ્વર ત્યાં ગાડી જોતો હતો કે આ સમય એ દહન્યાર્પણનો હલવાનનો નથી, પણ કહે છે ત્યાં ગાડી નિયમનો છે અને આ શિંગડા વાળો જે ઘેટો છે એ તો મૂસાના નિયમોતા બતાવે છે. અને એ ત્યાં જુએ છે કે કાંટાની અંદર એના શિંગડા કેટલા બધા અંદર સભરાઈ ગયેલા છે કે ઘેટું બહાર નીકળી શકતું નથી. અને ત્યાં આગળ ઇબ્રાહીમને લાવી અને તેનું દહન્યાર્પણ કરે છે. જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું તે દિવસે એણે કહેલું કે સ્ત્રીથી જન્મેલો એ કહે છે આ પાપ શતાનને મારશે અને પાપને દૂર કરશે, પણ હજુ સુધી યહોવા એ પોતાનું હલવાન આપવા માટે તૈયાર ન હતો. એ રસ્તા શોધતો હતો કે જેથી કરીને આ માનવ જાત જે પાપમાં સપડાયેલો છે, જેણે પોતે ફરીને પાપની અંદર શતાનને આ દુનિયાને વેચી દીધી છે, તેનો કોઈ રીતે ઉદ્ધાર થાય. એટલે મૂસાની મારફતે એણે આપણને નિયમો આપ્યા. એ નિયમોની મારફતે આપણે જીવીએ અને પાપથી આપણે પવિત્ર પામીએ, પવિત્રાઈ પામીએ. એના માટે ઈશ્વરે ત્યાં ઘેટું નહીં પણ કહે છે ત્યાં આગળ શિંગડાવાળા ઘેટાને અર્પણને માટે આપી દીધું. ઈશાકે પોકાર કર્યો, જૂના ખરામ હલવાન ક્યાં છે? એ હલવાન ક્યાં છે? એ હલવાનને આવવાને માટે લગભગ 7000 જેવા વર્ષો વીતી ગયા. ઈશ્વર એ રસ્તો શોધતો હતો કે હું મારા હલવાનને, મારા એકના એક દીકરાને જેની પર હું પ્રેમ કરું છું એને આ પાપી જગતમાં કેવી રીતે મોકલી આપું. ત્યાં આગળ શેતાન છે, શેતાનની તુષ્ટતા ત્યાં વસેલી છે. શેતાન ત્યાં એને પરીક્ષણમાં નાખી અને કદાચ એને એને અનંત જીવનનું જે જીવન છે એને ગુમાવવું પડે. એટલે કહે છે એણે સાત હજાર વર્ષ સુધી એ બોકારને બીજી રીતે વાળવા માટે પ્રયત્ન કર્યો, પણ જ્યારે કોઈ રસ્તો રહ્યો નહીં, કોઈ આધાર રહ્યો નહીં આ આપણા પાપના નિવારણને માટે, ત્યારે કહે છે એક ઘેટાના ચામડીનો જે વસ્ત્ર પહેરતો, જે કહે છે મધ અને તીર ખાતો એવો માણસ ત્યાં ગાડી આપણને યોહાનની લખેલી સુવાર્તા અને પહેલા અધ્યાયની 29મી કલમમાં એનો જવાબ મળે છે. 7000 વર્ષ સુધી પ્રભુ આપણા પાપોને માટે બીજી રીતે એ જોઈરો હતો, કાનૂનોની મારફતે, પ્રબોધકોની મારફતે, ન્યાયાધીશોની મારફતે, પ્રેરિતોની મારફતે એ આપણા માર પાપનું નિવારણ શોધતો હતો, પણ મળ્યો નહીં. અને જૂના ખરાણો જે પ્રકાર હતો, બાપા હલવાન ક્યાં છે, ત્યાં યોહાને કહે છે જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. એ 7000 વર્ષ પછી એણે પોતાનો એકનો એક પુત્ર તમારા અને મારા માટે આ જગતમાં આપી દીધો, કે આપણે ગમે તેવા પાપી કર્યા હોય, ગમે તેવી રીતે આપણે વર્ત્યા હોય, તો પ્રભુ એ આપણો અનંત જીવન આપવા માટે સમર્થ છે. અને કહે છે કે એનો પુત્ર આવ્યો, 33 વર્ષ સુધી આ જગતમાં રહ્યો, 3 વર્ષ સુધી કહે છે એણે ભૂખ્યાઓને અન્ન આપ્યું, આંધળાઓની આંખો સાજી કરી, લુંગડા અને લૂલાને ચાલતા કર્યા, મરેલાઓને તેણે સાજા કર્યા, રક્તપિત્યાને તેણે સાજા કર્યા, જેઓ વ્યભિચારીઓ હતા તેઓના પાપ તેણે માફ કર્યા, અને કહે છે એણે જે કંઈ સારા કામ હતા એ આપણા માટે કર્યા. પણ જ્યારે ફરોશીઓ અને જે કડક યહૂદીઓ કે જેઓ આ સિંગડાવાળા કાનૂનને રાખી મૂકવા માંગતા હતા, તેમણે તેને ખોટી રીતે પોન્ટિયસ પિલાતની પાસે કહે છે ત્યાં ગાડી તેની પર ન્યાય તોડ્યો, અને કહે છે ન્યાય તોડ્યો ત્યારે કહે છે એને મરણની શિક્ષા કરવામાં આવી, અને ખાલવેલીના ક્રુસ પર કહે છે એ આપણા થારના પ્રભુ યેશુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યો, અને ત્યાં આગળ કહે છે કે જેઓ તેના પર થૂંકતા હતા, જો તેને તમાચા મારતા હતા, જો એ તેને કોરડા માર્યા હતા, જો એના માથા પર મુંગટ મૂક્યો હતો, કાંટાનો મુંગટ મૂક્યો હતો, એમને જોઈને ત્યાં બાપને વિનંતી કરે છે કે બાપ તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી. એ પ્રભુ કે છે પોતે દુઃખ વેઠી અને મુશ્કેલી વેઠી, પણ એણે લોકો પર ત્યાં આગળ કહે છે હંમેશા પ્રેમ કર્યો. એ પ્રભુ યેશુ ખ્રિસ્ત ના માથા પર જે તમારા અને મારા પાપનો બોજો હતો, એ પાપનો બોજો એ યહોવા બાપ જોઈ શકે નહીં, અને કહે છે એમણે એમનું માથું એ બીજી તરફ લઈ લીધું, અને દીકરા અને બાપનો સંબંધ ત્યાં આગળ દૂર થાય છે. અને પ્રભુ યેશુ ખ્રિસ્ત ત્યાં આગળ પોકારી કહે છે મારા દેવ તે મને કેમ ત્યજી દીધો છે. પિતા અને પુત્રનો જે રિલેશનશિપ હતું સ્વર્ગની અંદર, એ તમારા અને મારા પાપને લઈને ત્યાં ગાડી એ નષ્ટ થઈ જાય છે, અને એ તમારા અને મારા જેવો પાપી એ ત્યાં ગાડી પ્રભુને બાપને વિનંતી કરે છે કે બાપ તું મને કેમ તજી દીધો છે. કદાચ છે ને આજે આપણે પડેલા પાપમાં હોય કે જે પાપને લઈને આપણે પ્રભુની પાસે જઈ શકતા ન હોય, એને બાપ એને પોકારી શકતા ન હોય, તો આજે તમે એને દેવ તારના તરીકે પોકારીને કહેશે કે હું પાપી છું, મોજ પાપી પર દયા કર, અને એ પ્રભુ યેશુ ખ્રિસ્ત વિંધાયેલા હાથ થી તમને અને મને માફ કરવાને તૈયાર છે. આ વધસ્તંભ, એ વધસ્તંભ ની અંદર ચાર વસ્તુઓ હું નિહાળી શકું છું. એ તો કહે છે કે પ્રેમનું પ્રતીક છે, ત્યાં ગાડી વિશ્વાસ છે, અને ત્યાં ગાડી આપણને આશા એ વધસ્તંભ ની અંદર દેખાય છે. એ વધસ્તંભ ની અંદર કે છે કે મારી દેહની વાસના છે, એ વાસનાથી મને મુક્ત કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ગાડી મને દેખાય છે. આ દુનિયાની વાનાથી મને દૂર કરવાને માટે મારામાં જે અભિમાન છે, મારામાં હું પણ છે, મારામાં જે કંઈ દુનિયાના ખોટા વાના છે એનાથી મને મુક્ત કરવાને માટે એ મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં વધસ્તંભ પર તમને દેખાય છે. એ વધસ્તંભ પર ત્યાં મૃત્યુથી છુટકારો આપવાને માટે એ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ આપણને દેખાય છે. અને એથી જ કરીને ફાઉલ કોરિન્થના 15મા અધ્યાયની 55મી કલમમાં લખે છે, અરે મૃત્યુ તારો જય ક્યાં, અરે મૃત્યુ તારો ડંખ ક્યાં. કહે છે કે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભથી એ મૃત્યુ પર મેં વિજય મેળવ્યો છે, મરણ જયમાં ગરક થઈ ગયું છે. આ સુવાર્તા તમે દુનિયાના કોઈ પણ ધર્મમાં જુઓ તો તમને મળશે નહીં, ફક્ત આ એક જ આપણો ધર્મ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વાળા મા સત્ય તથા જીવન હું છે, અને અનંત જીવનની જો વાતો તમારે શોધવી હોય તો આ પવિત્ર પુસ્તકમાંથી તમે વાંચો. હું એમ નથી કહેતો કે આ વાંચવાથી તમે પાપ રહિત રહેવાના છો, કારણ કે હજુ પણ આ શેતાન એ જગતનો સ્વામી છે, એ અવારનવાર તમને પાપ કરાવે છે. પણ યાદ રાખો કે પવિત્ર આત્મા એ તમને દરેક પાપથી દૂર રહેવાને પ્રયત્ન કરશે અને ઉત્તેજન આપશે. પ્રભુ આ વાતો સમજવા માટે આ લિંકના દિવસોમાં તમારી મદદ કરો અને તમને પુષ્કળ આશીર્વાદ આપો.